પછીથી ઊભા થઈને બે માળા કરવી, પ્રદક્ષિણા ફરતા ફરતા બે માળા કરીને પછી ભગવાનને સાત દંડવટ કરી, છેલ્લા દંડવટમાં કહી, મહારાજ જાણે અજાણે કંઈ ભૂલ થયો હોય તો આપ તો મા બાપ છો, અમને માફ કરજો, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ વગેરે અંત શત્રુ થઈ કે હે મહારાજ અમારી રક્ષા કરજો, એમ ભગવાનને પ્રાર્થના કરી અને પછી આપણે નીચે બેસીએ. નીચે બેસી અને ઠાકોરજીને થાળ ધરાવીએ, ધનાઢ્ય હોય તો કાજુ બદામ ધરાવે ને તો સાકર ધરાવે, ઠાકોરજીને થાળ ધરાવી પછી વિસર્જન મંત્ર બોલી ઠાકોરજીના સ્વરૂપને ફરીને પાછો આપણે સંકેલીએ. પછી જેમણે ગુરુ મંત્ર લીધો છે એમણે બે માળા ફેરવી, ન લીધો એને અધિકાર નથી ફેરવવાનો, એને મહારાશ્રીની પાસેથી, પુરુષ ભક્તોએ મહારાશ્રીની પાસેથી, સ્ત્રી ભક્તોએ પૂજ્યપાદ માતુશ્રીની પાસેથી ગુરુ મંત્ર લઈ લેવાનું રહે. ત્યારબાદ એ બે માળા કર્યા પછી શિક્ષાપત્રને આપણે વાંચીએ, પાંચ શ્લોક કે અગિયાર શ્લોક, અને ત્યાં આપણો પૂજાવિધિ પૂર્ણ થાય. પૂજાવિધિ પૂર્ણ થયા પછી જે ઘરમાં મંદિર હોય ત્યાં ઠાકોરજીને દંડ કરી અને દર્શન કરીએ, અને ત્યારબાદ તમારા નાસ્તા પાણીની જે વાત આવે એ ઠાકોરજીને ધરાયેલી વસ્તુ નાસ્તા પાણી કરવા જાય. એટલે આપણો પહેલો જે મુદ્દો હતો જાગીને પૂજા સુધીનો, આટલો વિધિ હવારમાં વ્યવસ્થિત થવો જોઈએ. હવે જમવાની વાત આવે છે એટલે મુદ્દો બદલી જાય છે. હવે આપણે પાંચ વર્તમાનમાં જતા રહીએ, કારણ કે જમવાની વાત આવે છે ત્યારે દારૂ મીઠ એ બે વસ્તુ થોડીક એમાં સંમલિત થાય છે. એટલે નાસ્તા પાણી જયારે કરવાના, જમવાનું જયારે છે ત્યારે ભગવાનના ભક્તોની ક્રિયા જમવાની કેવી હોવી જોઈએ, દેહનો આચાર કેવો હોવો જોઈએ? તો ભગવાનનો ભગત સીધે સીધો તો દારૂ પીવે નહીં, સીધો સીધો મીઠ ખાય નહીં. પણ વાત ક્યાં આવીને ઉભી રહે ખબર છે? આપણે જો તેલ ઘી દૂધ પાણી વગેરે વસ્તુને ગાળાવીને વાપરીએ તો અનગળ વસ્તુ એ દારૂ સમાન થઈ જાય. કારણ કે અંદર કેટલી જીવાત, એમાં બે દોષ, બે વર્તમાન લોપાય, દારૂ નામનું વર્તમાન લોપાય, માંસ નામનું વર્તમાન પણ લોપાય. એટલે તેલ ઘી દૂધ પાણી ફરજિયાત કપડાથી ગાળવા જોઈએ, ગરણેશ ન લેવો, નહીં તો ઘણા ઘેરે તો ગરણું મૂકેલું જ હોય, પ્લાસ્ટિકની ગરણી ન હાલે, પણ સુતરા વસ્ત્રનું જ ગરણું જોઈએ. હવે તો જો કે ભગવાનની કૃપાથી બહુ બધી સાનુકૂળતા થઈ ગઈ, પહેલા બધી ઉપાધિ હતી, હવે તો નવળે બાંધી દે વ્યવસ્થિત, પછી ક્યાં ઉપાધિ, પાણી ગળાઈને જ આવે. એમાં વિધિ બતાવું, વિધિ કેવો હોવો જોઈએ કે તમે ગરણું બાંધ્યું, રોજ સાંજે ગરણું નળેથી છૂટી જવું જોઈએ, નતર કેવું થાય ખબર, પડખે બધે બાંધેલું હેઠે જ ખાલી ખુલ્લું થઈ જાય. તમે સંતોની સાથે રહો ને તો અમુક ક્રિયા તમને ખબર પડે, સંતોન ઠાકોર જ નળે નહીં, નાવાન નળે સાંજે બધા ગાણા છૂટી જાય, રોજ સાંજે ગાણા છૂટી જાય, હવારે રોજ બંધાય, ફરજિયાત છૂટી જાય. આમ તો તમારા ઘરમાં પણ એવી જ ક્રિયા હોવી જોઈએ કે નળે બાંધેલું ગરણું, ને તો અમુક અમુક તો થેલીઓ બનાવી નાખે છે, એ થેલી બાંધી બાંધી પછી બાર મહિના સુધી ઉપાય દે નહીં, પછી શું કે ખબર, નળ ધીમો પડી ગયો છે, એવું પાણી ઓછું આવે, પેલું ગણ અંદર હલવાઈ ગયું, નીકળવા નહીં દીધું પાણીને. રોજ ગરણું બંધાવવું જોઈએ, રોજ છૂટવું જોઈએ, પાણી ગાળવું જોઈએ, દૂધને ગાળવું જોઈએ, મહારાજની આજ્ઞા તેલ અને ઘી ગાળવું જોઈએ. પણ દૂધ તેલ અને ઘી એકવાર ગાળો પછી અનગળ થતું નથી, પાણીને બાર બાર કલાકે તમારે ફરી ફરીને ગાળવું પડે. સિવાય કે તેલ ઘી અને દૂધમાં એવી કોઈક જીવાત પડી ગઈ ને મરી ગઈ તો ફરી વાર ગાળવું પડે. શાકભાજીને પણ ધોયા વિના કોઈ દિનો સુધારાય, નતર ગ્રહસ્થ ભક્તોમાં જો આમ વ્યવસ્થિત સત્સંગ કર્યો ને તો ખબર હોય, નતર ખબર જ નથી કે શાકને ધોવું પડે, આમ બહુ બહુ તો શું કરે, કપડું ફેરવી દે નહીં, ફરજિયાત પાણીથી શાકને ધોવું જ પડે. અને ધોયા પછી ભીંડો હોય તો ધોવો પડે ને, ભીંડો હોય તો ધોઈને પછી કપડાં સાફ કરવો પડે, કોરો કરવો પડે, પણ ધોવો તો પડે જ, શાકભાજી ધોવું પડે, અને અનાજ હોય તો એનું જોવું પડે, અનાજને જોવું પડે અને શાકભાજીને ધોવું પડે. ત્યારબાદ રસોઈ બનવી જોઈએ. રસોઈ બનાવનાર પણ સવારમાં તો સ્નાન કર્યું હોય પણ બીજી ત્રીજી બધી ક્રિયા આમ આડાવડા ગયા ને એમ લાગે કે આપણને બે કલાક ત્રણ કલાક પછી રસોઈ કરવા ગયા, તો હાથ પગ ધોઈને પછી રસોડામાં જવું, હાથ પગ ધોઈ અને પછી રસોઈ બનાવી, હવારમાં તો નાયા જ હોય પણ ફરી રસોઈ કરવા જાય ત્યારે. અને રસોઈમાંય પણ રસોઈ બનાવતા બનાવતા ભગવાનના ભક્તો કીર્તન બોલવા, કાંઈ નોડે ધૂન તો આવડે ને, અથવા તો હવે તો આધુનિક યુગ છે, તમે કેસેટ વાગતી હોય, કીર્તનની વાગતી હોય, ધૂનની વાગતી હોય, અથવા કથા પ્રવચન હાલતું હોય અને રસોઈ બને, કેટલા વિચારો નિર્મળ રહે, એમ રસોઈ ઠાકોરજીની થાવી જોઈએ. અને રસોઈ થઈ ગયા પછી, રસોઈ પૂર્ણ થયા પછી જમ્યા પહેલા રસોઈ જે બની છે ઠાકોરજીને પ્રેમથી થાળ ધરાવવું જોઈએ. ગૃહસ્થ ભક્તોને ખાસ ભલામણ કરું, એમાં ભગવાને જેને થોડીક સુખ સંપત્તિ આપી છે એવા ભક્તોએ ઠાકોરજીનો રૂમ અલગ જ કરવો. ઠાકોરજીનો રૂમ અલગ કરો, સરસ સિંહાસન મૂર્તિ ભલામણ છો. તમે બીજે કેટલા લાખો રૂપિયા વાપરો છો, તો ઠાકોરજીનું સરસ સિંહાસન અને મૂર્તિ કરો, તેમાં શું બાદ છે કહો. પોતાને પણ ભાવના થશે મારા મહારાજામાં બિરાજમાન જ છે, નહીતર અમુક અમુક તો ગોખલો રાખે આજુબાજુ પંખાની હવા ન્યા સુધી પોગે મી ન હોય. બોલો પછી ઠાકોરજી કહેવો મારે રહેવું, કે મને ઘણી ઈચ્છા થાય છે ભગતની ગિરે નહીં જવું, પણ હવે બીજો વિકલ્પ નથી ગયા વિનાને. એટલે ભગવાનના ભક્તો અલગથી એક રૂમ રાખો, ઠાકોરજી બિરાજમાન હોય, અને ઠાકોરજીનું સિંહાસન એવું રાખવું કે તમે થાળને બધું વ્યવસ્થિત ધરાવી શકો, નહીં તો અમુક અવળા ગોખલામાં ઠાકોરજી પધરાવી દીધા. બોલો હવે થાળ કેમ કરી મૂકવો, અને એમાં પાછી એકલા બેઠા ન હોય, એમાં કેટલા ભાગીદારો બેઠા હોય અંદર. એ બધા જગ્યા તો રોકે ને ભાગની. એટલે એક તો ઠાકોરજીને કોઈને અરે પાર્ટનરશીપમાં રાખતા નહીં, એને સ્વતંત્ર ધંધામાં જ મજા આવે છે. પાર્ટનરશીપ કરવા જાય છે ને પછી બધા છેતરી જાય એમ છે. એટલે ઠાકોરજીના મંદિરમાં એક જ ઠાકોરજી ભગવાન સ્વામિનારાયણની એક જ મૂર્તિ રાખવી, અને થોડું સ્વરૂપ મોટું રાખવું, એટલે જગ્યા મોટી રાખવી, જેથી કરીને થાળ વ્યવસ્થિત ધરાવી શકાય. અને ગૃહસ્થ ભક્તોને ખાસ ભલામણ, તમારે ઠાકોરજીનો ધરાવવાનો થાળ વાટક્યા વગેરે હાવ અલગ જ હોવું જોઈએ. કારણ કે ગમે તેમ તો ગૃહસ્થ આશ્રમનો એ ઘર છે, ક્યારેક બીજા વાસણો બધું ભેગું તમે કરો, વાસણ ઉટકવામાં તમને ખબર સંતોના વાસણો ઉટકવાની પદ્ધતિ અલગ હોય. બે ફેરી વાસણ ઉટકે, ગ્રસ્તની ગીર થાય હોય ને તો બે ફેરી વાસણને ઉટકે, અને ફરાળે વાસણ અલગ હોય, અનાજ બનેલા વાસણ ઉટકવાની પદ્ધતિ અલગ હોય, બે ચોકડી હોય. તમારે તેવી કઈ ચોકડી અલગ અલગ હોય નહીં. એટલે અલગ એક ઠાકોરજીનો મોટો થાળ, બે મોટા કટોરા, એ અલગ જ રાખવું. એમાં પછી પોતે કોઈ દી જમે જ નહીં. એમ અમારે તો સહજ રહે, કારણ કે અમારે તો લાકડાના પથ્થર કા, તમે લાકડાના પથ્થર શરૂ કરી દો. લાકડાના પથ્થર તો જો કે તમારે આશ્રમ પણ ન રખાય, પણ ઓલા ઓલા પથ્થર સ્ટીલના જ રખાય. ઘરના કેટલા સભ્યો છે? પાંચ, ત્રણ પુરુષો ને બે બહેનો, તો પાંચ પથ્થર રાખવા પડે જમવા માટે. એ તમને કઠણ પડશે, એના કરતા સરળ પડશે. ઠાકોરજીનો થાળ અલગ કરી નાખો, એક મોટો થાળ, બે મોટા કટોરા, અને ઠાકોરજીનો થાળ થઈ જાય એટલે એમાંથી શાક ભેગું શાક, દાળ ભેગું દાળ, રોટલી ભેગું રોટલી મૂકી થાળને ઉટકી અને પાછું મૂકી દેવાનું. કટોરા મોટા રાખવા, એક વ્યવસ્થિત માણસ જમી શકે એવડા કટોરા દાળ શાક, અને રોટલી મૂકો તો 7-8-10 રોટલી મૂકવી, નહીંતર કોક કોક ઘેર જ જાય ને તો બે જ રોટલી મૂકે. બોલો અમારે ક્યારેક ક્યારેક એવો ટાઈમ હોય ને કે ઠાકોરજી આવ્યા છે તો થાળ ઘરમાંથી લઈ આવો, તે બે રોટલી લઈ આવે, અને હારી ભેંસના ડોળા જેવડી બે વાટકી હોય, એમાં તળિયું ઢકાય એટલી જરાક દાળ નાખે, બે ફોડવા શાક નાખે, અને પછી પાછા આગ્રહ કરો સ્વામી ઠાકોરજી કહો ખૂબ પ્રેમથી જમે. ઠાકોરજી કે આપણામાં હું જમે કઈક નાખતો જમી ને. એટલે મહેરબાની કરીને એમ કરવાનું નહીં. 7-8 રોટલી, એક કટોરો શાક, એક કટોરો દાળ, ભાત, જે કાંઈ બન્યું હોય તે એવી રીતે વ્યવસ્થિત થાળ ધરવાનું. થાળે પાછો 10 મિનિટ તો રહેવા દેવો, નહીતર અમુક અમુક તો દેખાડીને હાલતા થાય. ઠાકોરજી કે એલા ભાઈ સાહેબ ખાવા નવદત, કઈ નહીં જોવા દે હું બનાવ્યું છે, શેની દાળ છે, એવું ચાલે નહીં. થાળ ઉતર્યા પછી રોટલી ભીગી રોટલી, શાક ભીગું શાક, બધું પ્રસાદી કરી નાખવું. નહીતર અમુક ઘેરે થાળ થાય પછી થાળ સીધો દાદા પામ્યો જાય, બાકીનું બધું પ્રસાદી વિનાનું, એમ ચાલી શકે નહીં. આવી રીતે તમે કરો એટલે બે વર્તમાન તમારા દઢ થઈ જાય. કયા કયા? દારૂ અને મીઠ નામના વર્તમાન તમારા બે દઢ થઈ જાય. દારૂ નહીં પીવો અને માંસ નહીં ખાવું. ન તો સીધે સીધા તમે એનો એનો યોગમાં ન રહેતા અથવા તો ન ખાતા પીતા હોય, પણ ઇનડાયરેક્ટ ગાળા ચાળ્યા વિના વપરાય તો એ બે દોષ લાગે. ત્રીજું વર્તમાન છે દારૂ માટે પછી ચોરી ન કરવી. ભગવાનના ભક્તને સ્વામી વાતોમાં લખ્યું કે આપણા પ્રારબ્ધમાં જે લખ્યું છે આપણને મળશે મળશે ને મળશે, આપણે કાંઈ પ્રારબ્ધ વેચી ખાધું નથી. સદૈવને માટે ભગવાનનો ડર રાખી ભગવાનના ભક્તને કદી પણ ચોરી કરવી ને એવી નેકથી જીવન જીવું, એટલું નેકથી. એમ તમે ગમે ત્યાં નોકરી કરતા હો, તમને પગાર 5,000 મળે છે,